તારીખ 6/5/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન નંબર 652 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1
પાનું 355 પ્રશ્ન 652 નીચે છે. આજે પૂજ્ય બહેનશ્રીનો સમાધિ દિન છે. વર્તમાન પર્યાયનો ત્યાગ કરીને દેવલોકમાં પધાર્યા, પરંતુ અહીંયા તો મુમુક્ષુ અને ખોટ પડી. પૂજ્ય ગુરુદેવ પછી મૂંઝાયેલા મુમુક્ષુને એક સમાધાનનો ઠેકાણો હતો, કેમ કે પોતે એક અસાધારણ લબ્ધિધારી જ્ઞાની મહાત્મા હતા. એમ કૃપાળુદેવને લબ્ધિ હતી, એમ પૂજ્ય બહેનશ્રીને પણ લબ્ધિ હતી. એમનું જે જ્ઞાન વૈભવ છે એમાં એ વિષય આજે પ્રસિદ્ધ થઈ ગયો છે. અત્યાર સુધી ગુપ્ત હતો, પણ હવે એ વિષય પ્રસિદ્ધ થઈ ગયો છે. તેમની હયાતીમાં અનેક પ્રશ્નો એમની સાથે ચર્ચાયેલા, એમાંથી આ ગ્રંથ બનાવવામાં આવ્યો છે. પ્રશ્ન કર્યો છે કે શ્રીમદ્જીમાં આવે છે કે જ્ઞાની પ્રત્યે જેને પરમાત્મ બુદ્ધિ આવે છે તેને સર્વ મુમુક્ષુ પ્રત્યે દાસત્વ ભાવ આવે છે, તો ત્યાં તેઓ શું કહેવા માગે છે? ગ્રંથ જેની પાસે હોય એ કાલથી લેતા આવજો. કાલથી સવારે સવારે આપણે આમાંથી પહેલેથી જ આ શરૂ કરશું. આ ગ્રંથ ક્રમ છે તે આ પ્રશ્ન મેં જ પૂછેલો. કૃપાળુદેવના વચનામૃત 254 પત્રમાં આ વિષય ચાલ્યો છે કે જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ એ મુમુક્ષુનો પરમ ધર્મ છે, અને જ્યારે એવી પરમેશ્વર બુદ્ધિ આવે છે ત્યારે સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવે છે, એવી વાત ત્યાં 254 નંબરના પત્રમાં થઈ છે. એના ઉપર આ પ્રશ્ન છે. સમાધાન: મુમુક્ષુને સત્પુરુષ કે જે સર્વોત્કૃષ્ટ માર્ગ બતાવી રહ્યા છે અને સાધના કરી રહ્યા છે તેના પર પરમેશ્વર બુદ્ધિ આવે છે. મુમુક્ષુને ઓળખાણ થાય ત્યારે અપેક્ષા શું છે એમાં? કે જ્યારે જ્ઞાનીની પરિણતિના દર્શન થાય છે ત્યારે, આવો જરા આગળ છે જગ્યા ઘણી છે, જ્ઞાનીના હૃદયમાં બિરાજમાન એ પરમાત્મ પદ છે, એ પરમાત્મ પદ એમની પરિણતિના માધ્યમથી જણાય છે. જ્ઞાનીની અંતર પરિણતિ સ્વરૂપાકાર હોય છે, અને સ્વરૂપ છે એ પરમેશ્વર પદ સ્વરૂપ છે, પરમાત્મ પદ સ્વરૂપ છે. તેથી એ પરિણતિ દ્વારા પરિણતિના આશ્રયભૂત પરમાત્માના દર્શન પણ થાય છે. એ પ્રકારે જ્યારે જ્ઞાનીની અંતર પરિણતિથી જ્ઞાનીની ઓળખાણ થાય છે ત્યારે મુમુક્ષુને જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ અવશ્ય થાય છે. એટલે કે તે જ મારે સર્વસ્વ છે એમ માને છે. પરમેશ્વર બુદ્ધિ થાય છે ત્યારે શું આવે છે? સર્વસ્વપણું આવે છે. એથી અધિક કોઈ નહીં. પછી મારું સર્વસ્વ મારા જ્ઞાની ગુરુ પરમાત્મા જે કયો તે મારા ભગવાન છે, એ જ મારું સર્વસ્વ છે એમ માને છે. અને તેના બીજા તેને બીજા મુમુક્ષુ જીવો પ્રત્યે દાસત્વપણું આવે છે. એટલે કે ગુણ ગ્રાહી દ્રષ્ટિ થઈ જાય છે ઓટોમેટિક, સહજ આપોઆપ. બીજા મુમુક્ષુના દોષ જોવાની દ્રષ્ટિ તો અત્યંત નુકસાનકારક છે. બીજા મુમુક્ષુના દોષ જોવા, મુમુક્ષુ એટલે કાંઈ સંપૂર્ણ ગુણવાન ન હોય, ગુણ દોષનું પુતળું છે, એનામાં કોઈ ગુણ પણ છે અને કેટલાક દોષો પણ છે. ગુણ તો કોઈ એક ગુણ પણ છે અને બીજા કેટલાક દોષો પણ છે. એમાં દોષ જોવે તો પોતાને નુકસાન થાય થયા વિના રહે નહીં, પોતાના પરિણામ નીચે જાય. પણ દોષ દેખાય એનું શું કરવું? દોષ દેખાય તો દોષને ગૌણ કર, દોષ દેખાય તો દોષને ગૌણ કરવા. મુખ્ય ગૌણ કરતા તો આવડે છે, જ્યારે દોષને મુખ્ય કરે છે ત્યારે એના ગુણને ગૌણ કરી છે કે નહીં? હવે ગુણને મુખ્ય કરીને દોષને ગૌણ કર. પણ જેને જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ આવે એને ગુણગ્રહી દ્રષ્ટિ આપોઆપ થઈ જાય છે બીજા મુમુક્ષુ પ્રત્યે. એટલે કે એને બીજા મુમુક્ષુના દોષ દેખાય તો પણ ગૌણ થવાનો પ્રકાર સહેજે બને છે. તે કોઈના દોષ જોતો નથી. જોતો નથી એનો અર્થ કે દેખાય તો ગૌણ કરી નાખે છે, પણ જોવાની વૃત્તિ તો છે જ નહીં, જોવાનો અભિપ્રાય નથી અને જોવાની વૃત્તિ પણ નથી. છતાં કોઈ પ્રસંગ પડે અને દોષ દેખાઈ જાય પ્રસંગ વસાત પણ તો એને ગૌણ કરી નાખે. તે કોઈના દોષ જોતો નથી પણ તેને બધાનું દાસત્વ છે. પોતાનું એને બધાનું દાસત્વ છે. દાસત્વ છે એટલે શું? કે કોઈથી હું ઊંચો છું એવો દ્રષ્ટિકોણ એને નથી. દોષ જોવામાં આપોઆપ એ પ્રકારનો અહંભાવ વર્તે છે. બીજાના દોષ જ્યારે જોવે છે ત્યારે મારામાં એવો દોષ નથી ને એનામાં એવો દોષ છે એમ જોવે છે. એટલે એ પ્રકારનો અહંભાવ તો એને આવી જ જાય છે. પણ દાસત્વ છે એટલે કોઈથી હું ઊંચો છું એવી દ્રષ્ટિ નથી, પરંતુ નમ્રતાના ભાવ આવી જાય છે. જ્યાં સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈ ત્યાં નમ્રતાના ભાવ આવી જાય છે સહેજે સહેજે. હવે વિશેષ કહે છે કે આત્માર્થીપણાનું લક્ષણ છે કે હું કોઈથી ઊંચો છું તેવો વિચાર છૂટી જાય અને બધાનું દાસત્વપણું આવી જાય. આત્માર્થી જીવ માં નમ્રતા ઘણી હોય છે. આત્માર્થપણાની સાથે સાથે નમ્રતા આવે છે અને એ પ્રકારના વિચાર તો છૂટી જાય છે કે હું બીજાથી આગળ છું, ઊંચો છું, એ તો છૂટી જાય છે. તેને એટલી બધી નમ્રતા આવી જાય છે વિશેષ પ્રકારે કે પોતાનું અહંપણું અને કઠોરતા છૂટી જાય છે. મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચેના વ્યવહારમાં કઠોરતા ક્યારે આવે કે પોતાનો અહંભાવ વિશેષ હોય ત્યારે માન પ્રકૃતિના જોરથી આવે છે કઠોરતા. તેને એટલી બધી નમ્રતા આવી જાય છે કે પોતાનું અહંપણું અને કઠોરતા છૂટી જાય છે. તેમ છતાં પણ તેને પરીક્ષા બુદ્ધિ તો હોય છે. પરીક્ષા બુદ્ધિમાં શું હોય છે કે જ્યાં સાચા દેવ શાસ્ત્ર ગુરુ હોય ત્યાં જ તેની અર્પણતા હોય છે. કુદેવાદીમાં એની અર્પણતા હોતી નથી. પરંતુ જે સાચું સમજતા ન હોય, મુમુક્ષુમાં પણ જેની વિપરીત બુદ્ધિ હોય, જેના ખોટા આગ્રહ હોય, તેના પ્રત્યે દાસત્વ પણ ન હોય, જેની સમજણ બરાબર ન હોય, સાચું સમજતા ન હોય એટલે મુમુક્ષુ હોય છતાં સમજણ બરાબર ન હોય, અથવા વિપરીતતા હોય. વિપરીતતા હોય ત્યારે શું હોય કે સત્પુરુષોનો, સત્પુરુષના વચનોનો કે દેવગુરુ શાસ્ત્રનો કોઈને કોઈ પ્રકારે વિરોધ કરતા હોય છે અને એ આગ્રહ વિરોધ કરતા હોય છે. એમાં આગ્રહ બુદ્ધિ હોય તો જ વિવેક વિરોધ થાય, તેના પ્રત્યે દાસત્વ પણ ન હોય, નીતર એની અનુમોદના થઈ જાય. એટલે લાલ બત્તી મૂકી ત્યાં, કારણ કે ઉપર એમ કીધું કે સર્વ પ્રત્યે દાસત્વ આવે છે, તો સર્વમાં આ અપેક્ષા લઈ લેવી પાછી. આગ્રહ હોય એટલે આમ થવું જોઈએ ને આમ ન થવું જોઈએ, આ બરાબર છે ને આ બરાબર નથી, સમજણ કાંઈ ન હોય અને પોતાની વિપરીત બુદ્ધિ, વિપરીત મતિ કે પક્કડ કરતા હોય. છતાં પણ પોતાને ક્યાંય અભિમાન ન થાય, પોતે ક્યાંય અભિમાનથી વર્તતો ન હોય, એવી જાતનું દાસત્વ હોય છે, એવા પ્રકારનું દાસત્વ હોય છે. તે પોતાનું માન નથી રાખતો કે મારામાં આમ છે, તે પોતાનું માન નથી રાખતો કે મારામાં આમ છે, અર્થાત હું મોટો છું, એમ પોતાનું માન છૂટી જાય છે. પોતાને નુકસાન થાય એવી જાતનું અહંપણું છૂટી જાય છે. કોઈ ખોટા આગ્રહવાળા હોય, કુદેવ કુગુરુ હોય, તે બધાને જેમ છે તેમ જાણે છે કે આ બરાબર નથી, પણ પોતે અહંપણું રાખતો નથી. તેને બધામાં વિવેક છે, સાચા ખોટાનો વિવેક છે, પણ તેનો અર્થ એવો નથી કે તે બધાને નમસ્કાર કરે છે, કુદેવને પણ નમસ્કાર કરે એમ નથી. છતાં તેને અહંપણું છૂટી જાય છે, નમ્રતા ઘણી હોય છે, વિવેક હોય છે અને સાથે સાથે નમ્રતા પણ હોય છે, તેથી અહંપણું હતો નથી. મારામાં આ ગુણ તો છે ને એવો તેને અહમ ન હોય, ગુણનો, સમજણનો, બુદ્ધિનો, ઉઘાડનો અહંભાવ ન હોય, પણ મારે તો હજી ઘણું કરવાનું છે, ઘણું બાકી છે આગળ વધવામાં, એવી નમ્રતા હોય. દ્રવપેક્ષાએ સિદ્ધ અવગુણ જેવો છો મૂળ સ્વરૂપે, તો સિદ્ધ સમાન છો, પણ પર્યાયમાં પામર છો. આમ એક સાથે બે વાત એના જ્ઞાનમાં હોય છે. શું? પર્યાયમાં હું પામર છું, એવી જાતની નમ્રતા અંતરમાં આવી જાય છે. આ દાસત્વનો અર્થ છે. પર્યાયમાં હું પામર છું, મારી પર્યાયમાં ઘણી અધુરાશ છે. આ તો શું છે, થોડું થયું એ ગણે, અધુરાશ ને ગણે નહીં. મારે ઘણું કરવાનું છે એવી નમ્રતા હોય, પણ મેં આ કરી લીધું, આટલો મારામાં સુધારો થઈ ગયો અને મારામાં હવે આમ છે એવું આમ પણ ન હોય. દાસત્વ એટલે બધાના દાસ થઈ જવું ને બધે નમસ્કાર કરવા એવો અર્થ નથી. જ્યાં તો મૂળ શબ્દ, અહીં તો મુમુક્ષુ શબ્દ પ્રશ્નમાં લીધો છે, પણ મૂળમાં તો બધે સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ લીધું છે. પણ એનો અર્થ એવો નથી કે બધે ગમે ત્યાં નમસ્કાર કરવા. બીજાના દોષ જોવા કરતા પર્યાયમાં હું પામર છું એમ પોતાના દોષ જોવા, તે આત્માર્થીનું લક્ષણ છે. બીજાના દોષ જોવા કરતા પર્યાયમાં હું પામર છું એમ પોતાના દોષ જોવા, તે આત્માર્થીનું લક્ષણ છે. બીજાના દોષ જોવા એ આત્માર્થીનું લક્ષણ નથી. બીજાને દોષ બુદ્ધિથી જોવા કરતા તું તારા પોતામાં ક્યાં અટકો છો અને તારામાં શું ખામી છે તેને તું જોને. બીજાને દોષ બુદ્ધિથી જોવા કરતા તું તારામાં પોતામાં ક્યાં અટકો છો, તું શું કારણ છે અટકો છો, કઈ જાતની ખામી છે તારામાં એ તું જો. બીજાના દોષ જોવામાં તું અટકીશ નહીં. આ બહુ સારી શિખામણ આપી છે. અને બીજાના દોષ જોવાનો જે પ્રકાર છે પરિણામમાં, એ જીવનું પરલક્ષીપણું છે. પરલક્ષીપણું એક એવો મોટો દુર્ગુણ છે કે જે સત્સંગને અને સત્શાસ્ત્રના સ્વાધ્યાયને સમજણને બધાને નિષ્ફળ કરી નાખે, સફળ ન થવા દે. બહુ મોટો અવગુણ છે. એટલે એમ કહે છે કે બીજાના દોષ જોવામાં તું અટકીશ નહીં, અથવા બીજાના દોષ જોવાય ત્યારે એ જોવાનું શટર પાડી નાખજે, બંધ જ કરી દેજે. એ દિશા ભયંકર નુકસાન વાળે છે. એટલી સમજણમાં બરાબર ગંભીરતા હોય તો જ અટકે, નહીતર અનાદિની પરલક્ષીપણું અને દોષ દ્રષ્ટિ છે એ અહીંયા ધર્મના ક્ષેત્રમાં આવીને પણ જોર કરી જાય અને પોતાને નિષ્ફળ કર બનાવે. જગતને રૂડું દેખાડવા પ્રયત્ન કર્યો, પણ તું પોતે રૂડો થયો ને એવું શ્રીમદમાં આવે છે, એ વાતનું પોતે અનુમોદન કર્યું છે. એ વચનામૃતનું અનુમોદન કર્યું છે. જગતને રૂડું દેખાડવા પ્રયત્ન કર્યો, પણ તું પોતે અંદર રૂડો થયો છો કે નહીં. રૂડો એટલે ગુણવાન. તું પોતે ગુણવાન થયો છો કે નહીં તે તારે અંતરમાં જોવાનું છે. લોકો મને કેમ જોવે છે એ નથી જોવાનું, મને મારામાં ગુણ પ્રગટ્યા કે નહીં એટલું જોવાનું છે. તારે પોતાને અંદરમાં ગુણ પ્રગટાવવાના છે અને અંતરમાં શુદ્ધિ કરવાની છે. ધર્મને ઓળખીને અંદરથી જિજ્ઞાસાને લગ્ન લગાડીને આત્મા તરફ તારું વલણ કેટલું થાય છે તેની ઉપાદાનની તૈયારી કરવાની છે. શ્રીમદજીના આ વાક્યની અંદરમાં ગૂઢતા ભરેલી છે. એમના તો વચનો જ ઘણા ગૂઢ છે. ગુરુદેવના પ્રતાપે સ્પષ્ટતા થઈ છે. ગોપાલુદેવના વચનોની સ્પષ્ટતા પણ ગુરુદેવે ખૂબ કરેલી છે. દરેક પ્રવચનમાં કાંઈ ને કાંઈ વચન લેતા અને સ્પષ્ટતા કરતા ગુરુદેવે સમયસરા જે શાસ્ત્રોના અને આત્માના વસ્તુ સ્વરૂપના રહસ્યો ખોલ્યા છે. શ્રીમદના કથનના રહસ્યો પણ ગુરુદેવે ખોલ્યા છે. ગુરુદેવે સૂક્ષ્મ સૂક્ષ્મ કરીને બધા રહસ્યો ખોલ્યા છે એટલે બધું ચોખ્ખું થઈ જાય છે. ઘણું સ્પષ્ટીકરણ આપ્યું છે. હવે 108 પાને એક વચન પ્રશ્ન ચાલ્યો છે એ લઈએ છીએ. આપણે 155 નંબરનો પ્રશ્ન છે. પ્રશ્ન પણ એમ છે કે શ્રીમદજીએ એક જગ્યાએ એમ લખ્યું છે કે નાની પુરુષ કરતા જો જીવને પરિગ્રહ પ્રત્યે વધારે પ્રેમ છે તો ખરી રીતે તે આત્માને સમજવાને કે પામવાને લાયક નથી, તો તેનો શું અર્થ છે? 416માં પત્ર નંબર 416માં તો એમ વાત છે કે નાની પુરુષ કરતા જીવને જો પરિગ્રહ પ્રત્યે વધારે રાગ કે પ્રેમ હોય તો તે જ્ઞાની પુરુષને ઓળખી શકતો નથી. જ્ઞાની પુરુષને ન ઓળખે તો આત્માને તો ઓળખવાનો પ્રશ્ન રહેતો નથી. એ આપોઆપ વગર કીધે આવી જાય છે. અહીંયા પ્રશ્ન તો આત્માને સમજવાનો લીધો છે પણ ત્યાં એમ પ્રશ્ન ચાલ્યો છે. શું તેનું સમાધાન? કે જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા જ્ઞાની કરતા પરિગ્રહ પ્રત્યે પ્રેમ એટલે કે બહારનો રસ વધી જાય. શું જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા જ્ઞાની કરતા પરિગ્રહ પ્રત્યે પ્રેમ એટલે કે બહારનો રસ વધી જાય, પછી કોઈ બી પ્રકાર હોય અને પરિગ્રહની મહિમા આવે, જગતના પદાર્થોની મહિમા વધારે આવે અને જ્ઞાની પ્રત્યે મહિમા ન આવે તો તે ખરેખર લાયક નથી. તેને પરિગ્રહ ગૌણ થઈ જવો જોઈએ. જ્ઞાનીની મુખ્યતામાં પરિગ્રહ ગૌણ થઈ જવો જોઈએ, બહારનો રસ ઉતરી જવો જોઈએ તો જ્ઞાનીની તેને મહિમા આવે. તેને જ્ઞાન જોઈએ છે, મુમુક્ષુને જ્ઞાન તો જોઈએ છે, તેથી જ્ઞાનમાં તેને આત્મા તરફની મહિમા આવવી જોઈએ. જ્ઞાની તરફની મહિમા એટલે કે અંતરમાં આત્મા તરફની મહિમા એવો અર્થ નીકળે છે. જુઓ ઠીક ક્યાંનું ક્યાં લઈ ગયા. આપણે તો આ વાત અહીંયા ઘણી ચર્ચાય છે કે જ્ઞાનમાં આત્મા તરફ મહિમા આવવી જોઈએ, પણ કેવી રીતે? કે જ્ઞાની તરફની મહિમા એટલે કે અંતરમાં આત્મા તરફની મહિમા એવો અર્થ નીકળે છે આયા. એટલે જેને જ્ઞાની તરફનો મહિમા છે એને આત્માનો ખરો મહિમા છે. જ્ઞાનીની મહિમા ન હોય અને આત્માની ચર્ચા કર્યા કરે એને ખરેખર આત્માની મહિમા છે નહીં, એને આત્માની મહિમા નથી ખરેખર. માટે આ જાતની મહિમા હોય અને પરિગ્રહની ગૌણતા થઈ જાય તો તો તેને જ્ઞાની પ્રત્યેની અર્પણતા અને આત્મા તરફની મહિમા આવે છે. આમ બંનેને મેળ છે. આત્માની મહિમા આત્માની સમજણ પૂર્વક આવે, પણ જ્ઞાનીની મહિમા અને આત્માની મહિમાને મેળ છે. જ્ઞાનીની મહિમા તે આત્માની મહિમા છે. એ વાત ગુરુદેવશ્રીએ પણ પરમાગમ સારમાં કહી છે કે સાચા નિમિત્તોની મહિમા તે ખરેખર આત્માનો મહિમા છે. કે નિમિત્તોનો મહિમા છે એમ ન લેવું, પણ એ ઉપાદાનનો એટલે આત્માનો મહિમા છે એમ લેવું. એ 827 રચનામૃતનું પરમાગમ સારમાં એ વાત લીધી છે. થઈ જાય પરિગ્રહની મુખ્યતા રહે ને જ્ઞાનીની મહિમા છે એ વાતને મેળ નથી એમ કેવું છે. પરિગ્રહની મુખ્યતામાં શું થાય છે કે પોતાના સંયોગો છે એને મુખ્ય કરી લે છે, એટલો એ જ્ઞાનીની મુખ્યતા આપતો નથી. જાય છે ખરો જ્ઞાની, રાખીને જાય છે. પછી આગળ પ્રશ્ન કોઈ એવું ઉઠાવ્યો છે, મુમુક શું કે છે કે શું જ્ઞાનીની અને આત્માની મહિમાને મેળ છે? આ વધારે ચોખ્ખટ કરાવ્યું છે પ્રશ્ન પૂછીને. ઉમેશ્રી કહે છે કે હા, બંનેને મેળ છે. જ્ઞાનીની મહિમા કરે છે તેનો અર્થ એ છે કે તેને આત્મા જોઈએ છે. ઠીક, જ્ઞાનીની મહિમા કરે છે તેનો અર્થ એ છે કે તેને આત્મા જોઈએ છે. એ ખાલી રાગ કરે છે એમ ન લીધું, એને આત્મા જોઈએ છે એમ લીધું. અંતરમાં આત્માનું એને ધ્યેય છે, એને આત્મા જોઈએ છે, આત્માનું એને ધ્યેય છે એમ અંદરથી નીકળે છે. હવે સિદ્ધાંત લઈએ તો કેવી રીતે છે કે સિદ્ધાંત એ છે કે જ્ઞાનીએ દર્શન મોહનો અભાવ કર્યો છે. દર્શન મોહનો અભાવ કર્યો છે એટલે મોહનો અભાવ કર્યો છે. મોહરહિત પુરુષ છે જ્ઞાની છે તે મોહરહિત પુરુષ છે, અને મોહરહિત પુરુષનો મહિમા કરે એનો દર્શન મોહનો અનુભવ ઘટે ઘટે ને ઘટે બહુ સુગમતાથી ને બહુ સહેલાયથી. શાસ્ત્રો વાંચી વાંચી મથી મથીને મથે તો જેટલો દર્શન મોહ ન ઘટે એટલો દર્શન મોહ જ્ઞાની પુરુષનો મહિમા કરતા ઘટે છે. એવો એક સુગમ અને શ્રેષ્ઠ સિદ્ધાંતિક પ્રકાર હોવાથી એ પ્રકારમાં જે જીવ આવે છે એને લાભ અને નિર્મળતા, જ્ઞાનની નિર્મળતા આદિ સહેજે સહેજે વધતી જાય છે, થતી જાય છે. એ કારણ છે એની અંદરનું. એ 155મો થયું. પછી બીજો એક લેવો છે. ઠીક છે, પ્રશ્ન 154 સામે 108 આ બાજુ લે. શ્રીમદજીએ અનેક જગ્યાએ લખ્યું છે કે જીવને આત્મપ્રાપ્તિ નહીં થવામાં મૂળ કારણ તેની સ્વચ્છંદતા છે. તે સ્વચ્છંદતામાં શું કહેવું છે? સ્વચ્છંદને લઈને આત્મપ્રાપ્તિ ન થાય એ મૂળ કારણ છે. એ વાત ખરી છે, એમણે કહ્યું છે. સમાધાન, સ્વચ્છંદી જીવ પોતાની મતિ કલ્પનાથી માર્ગનો નિર્ણય કરી લે છે કે માર્ગ આમ જ હોય, હું જે માનું છું તે જ સાચું છે. સ્વચ્છંદમાં શું થાય છે કે પોતે જે પોતાની મતિ કલ્પનાથી હજી મતિના વિપર્યાસ મીટ્યા નથી, છતાં પણ મતિ કલ્પનાથી નિર્ણય કરી લે છે કે હું માનું છું એ બરાબર છે. બહુ શાસ્ત્ર અભ્યાસ કર્યો હોય તો શાસ્ત્રમાં આ રીતે આવે છે, કેટલાક તો શાસ્ત્ર વાંચીને સ્વચ્છંદમાં આવે છે. આત્મા આમ જ હોય તેમ પોતાની મતિથી જે નક્કી કર્યું હોય ત્યાંને ત્યાં સ્વચ્છંદ વૃત્તિથી અટકી જાય છે. શાસ્ત્ર વાંચે એટલે બધાને સાચી જ સમજણ થાય છે એવું નથી. પૂર્વના વિપરીત સંસ્કારને કારણે મતિદોષ ચાલુ રહ્યો હોય છે અને એને કારણે પણ સમજણમાં વિપરીતતા આવી જાય છે. છતાં એને એમ લાગે છે કે હું સમજો છું એ સાચું છે. અથવા ગમે ત્યાં અટકતો હોય પણ તેને કોઈને પૂછવાનું રહેતું નથી, કે કોઈને પૂછતો નથી, કારણ કે હું બધું જાણું છું ને મને બધું આવડે છે તેમ તેને થઈ જાય છે. પોતે પણ કદાચ ભૂલ કરતો હોય એવો અવકાશ રાખ્યા વિના હું બરાબર જાણું છું, હું બરાબર સમજું છું એવી પકડમાં એ આવી જાય છે. ખરેખર તો મુમુક્ષુ તો એમ રાખવું જોઈએ, જિજ્ઞાસામાં રહેવું જોઈએ કે હું હજી પૂરું સમજ્યો નથી, માટે મારે તો જિજ્ઞાસામાં રહેવું એ જ મારા માટે નુકસાનથી બચવાનો એક રસ્તો છે અને એ જ ઉચિત છે મને. એના બદલે આમ છે ને આમ નથી એવા નિર્ણયમાં આવી જાય છે. અને નાની પુરુષ વિદ્યમાન હોય તો પણ એની ઉપેક્ષા કરે અને એને પૂછે નહીં, એને પૂછવા જાય નહીં, પૂછીને અનુસરે નહીં, પૂછે. વાળા જ્ઞાનીઓ શું કહે છે તે જોવાનો અવકાશ તેને રહેતો નથી. સ્વચ્છંદમાં આવે છે એવા જીવને, જેને માર્ગ જાણ્યો છે એવા અનુભૂતિવાળા જ્ઞાનીઓ, સીધા જ્ઞાનીઓ એમ ન લીધું, અંતરમાં જેણે માર્ગ જાણ્યો છે, જેવો માર્ગને પામ્યા છે, એ શું કહે છે, એનો અભિપ્રાય શું છે? મારે એની આજ્ઞામાં રહેવું, આજ્ઞાંકિતપણે વર્તવું, એમાં મારું શ્રેય છે, એ વાત એને મગજમાં હોતી નથી. તે જોવાનો અવકાશ તેને રહેતો નથી. અને જેને મતિ કલ્પના ન હોય તેને અવકાશ રહે છે કે વિશેષ જાણનાર કોણ છે અને તેઓ શું કહે છે. સ્વચ્છંદીને અવકાશ રહેતો નથી, પણ જેને મતિ કલ્પના ન થઈ હોય, આત્માર્થી હોય, બચવા માગતો હોય, ભૂલથી પણ ક્યાંય બીજે રસ્તે ને બીજે રવાડે ન ચડી જવાય એવી જેને સાવધાની રાખી હોય એને અવકાશ રહે છે કે મારા કરતાં વિશેષ જાણનાર કોણ છે, નાની કોણ છે, તેઓ શું કહે છે, એમ એ જગ્યા રાખે છે. સ્વચ્છંદ હોય એ જગ્યા રાખતો નથી. એક દ્રષ્ટાંત આપ્યું છે. ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિ વેદાંતમાં માનતા હતા. જે ગણધર ગૌતમ સ્વામી ગણધર થયા આપણા મુખ્ય ગણધર મહાવીર સ્વામીના, એ પહેલાં ઇન્દ્રભૂતિના નામથી એક વેદાંતના પ્રખર આચાર્ય અથવા ગુરુ હતા, જેમને હજારો શિષ્યો હતા અને ક્ષયોગ સંતો વેદાંતના આચાર્ય તરીકે પણ ફાટમ ફાટ હતો. પછી તો ગણધર પદે આવે ત્યારે એક ક્ષયોગ સંતો અંતર્મુર્તમાં બારંગની રચના કરી નાખે, પણ એ પહેલાં પણ યોગ્યતા ઘણી હતી. ઇન્દ્રે આવીને તેની પરીક્ષા કરી, ઇન્દ્રે એની પરીક્ષા કરી, તેની એટલી તૈયારી હતી કે આ શું કહે છે, પણ એ ઇન્દ્રભૂતિની આ કહે છે હું, પ્રશ્ન થોડો માર્મિક પૂછો, માર્મિક પ્રશ્ન પૂછો એટલે જિજ્ઞાસામાં આવી ગઈ, કાંઈક કહે છે, હું નથી સમજતો એવું કાંઈક કહે છે. એને આશ્ચર્ય લાગ્યું કે હું આટલો બધો પ્રખર, મારી આટલી બધી આબરૂ, મોટું નામ, પણ આશ્ચર્યમાં પડી ગયા કે મને તો આટલું બધું આવડતા આવડતું હોવા છતાં આ તો હું નથી જાણતો, એ પૂછે છે હું જાણતો નથી. એને અંદરમાં બરાબર ખ્યાલ ખ્યાલમાં આવી ગયું અને એનું અભિમાન ઓગળ્યું ત્યાં. ઇન્દ્રે તો ઇરાદાપૂર્વક જ અભિમાન ઓગાળવા જ પ્રશ્ન કાઢ્યો હતો, એને તો ત્યાં ભગવાન સુધી એને લઈ જવા હતા, એટલે યુક્તિ કરી હતી. આ જે પ્રશ્ન પૂછે છે કે દ્રવ કેટલા ઇત્યાદિ, તે મને કાંઈ આવડતું કેમ નથી, જે કાંઈ પ્રશ્ન પૂછો હોય તે મને કેમ આવડતું નથી, હું તો એમ માનતો હતો કે હું સર્વજ્ઞ છું. પોતે તો હજારો શિષ્યો હતા. આમ આશ્ચર્ય લાગ્યું, તેથી ત્યાં ભગવાન પાસે જવાની તૈયારી કરી, હાલ તારા ગુરુ પાસે આવો. તારો ગુરુ કોણ છે પ્રશ્ન શું? તો એને તો આ સાધારણ દેખાતો માણસ, મનુષ્યનું રૂપ લઈને ગયા હતા ઇન્દ્ર, તો સાધારણ બ્રાહ્મણનું રૂપ લઈને સાધારણ, તારો ગુરુ કોણ છે, લાઈને જ આવતો ખરો, આને આટલી પ્રશ્ન પૂછવાની તૈયારી છે, મને સમજણ નથી, તો આનો ગુરુ કેવો છે? વિચિક્ષણ હતા, પોતે વિચિક્ષણ હતા એટલે નજર એને ગુરુ સુધી દોડાવે, અને હોનાર સારો હતો, ભવિષ્ય બહુ સારું હતું, એટલે બુદ્ધિ સુધી કે લાવ એના ગુરુ પાસે હું જાઉં. એટલી અંદરમાંથી યોગ્યતા થઈ કે હું નથી જાણતો, અહીંયા પોઈન્ટ શું છે, હું નથી જાણતો એ યોગ્યતામાં આવ્યો, હું જાણું છું એની યોગ્યતામાં ન આવ્યો, હું નથી જાણતો એની યોગ્યતામાં આવ્યો. એટલી અંદરમાંથી યોગ્યતા થઈ કે હું નથી જાણતો, તો ત્યાં જવાનો અવકાશ રહ્યો. નથી જાણતો એમ આવ્યું ત્યારે ત્યાં જવા સુધીનો અવકાશ રહ્યો. હું જાણું છું એમ કરીને પોતાના અજ્ઞાનને ગોતવું હોત, છુપાવ્યું હોત, અને બીજા આડાવાળા ગડબા મારી દીધા હોત ને એમ કાઢી મૂકો બ્રાહ્મણને, હં, તો ભગવાન પાસે ન પહોંચ્યા હોત. પણ યોગ્યતા હતી એવી, ગર્ભિત યોગ્યતા હતી, નહીંતર એ વખતે તો ગ્રહિત મિથ્યાત્મના સંપ્રદાયના મોટા ગુરુ હતા, જબરજસ્ત, પણ અંદરમાં ગર્ભિત યોગ્યતા હતી. ગર્ભિત યોગ્યતાવાળાને શું થાય છે કે જ્યારે એની પર્યાયનો પરિપાક આવે છે, છલન મારે સિદ્ધિ, આગળ વધતા એને વાર લાગે નહીં, અને એ દશા થઈ ગૌતમ સ્વામી એવા ભગવાન પાસે સમોસરણમાં આવ્યા, ભગવાનના દર્શન કર્યા, ત્યાં નિર્મળતા વધવા માંડી અંદરમાં, અને ભગવાનની વાણી જ્યાં છૂટી ત્યાં સમ્યક દર્શન પામ્યા, મુનિપણું પામ્યા, અને સર્વશ્રેષ્ઠ આચાર્ય પદે બિરાજમાન થયા ગણધર પદે. એવી છલંગ મારી સિદ્ધિ તે પણ હું બધું જાણું છું તેમ માનતો હોય તેને કાંઈ અવકાશ રહેતો નથી, એને કાંઈ અવકાશ ન રહે. જાણું છું એમાં આવ્યો એવો એક અહંભાવ છે કે જે જ્ઞાની પુરુષની ઓળખાણ થવા દે નહીં, તો આત્માની ઓળખાણ તો થાય જ ક્યાંથી? એ હું જાણું છું એ 416માં કારણ લીધું છે જ્ઞાનીને નહીં ઓળખવામાં, અને પરિગ્રહ પ્રત્યે જ્ઞાની કરતાં પણ વિશેષ રાગ, એ કારણ પણ જ્ઞાનીને નહીં ઓળખવામાં બાધકપણે લીધું છે. હા, સમર્થ દ્રષ્ટાંત લીધો છે, દ્રષ્ટાંત આપ્યું છે, એ પણ એકદમ સમર્થ દ્રષ્ટાંત આપ્યું છે, મોટું દ્રષ્ટાંત. એમ કે જ્યારે ગૌતમ સ્વામી જેવા ઇન્દ્રભૂતિ જેવા મોટા અન્ય મતના મહાન ગુરુ ગણાતા હતા એને પણ આટલો અવકાશ થતા આટલો લાભ થયો તો પછી સામાન્ય મુમુક્ષુ હોય એને તો સ્વચ્છંદ છોડીને હંમેશા હંમેશા જિજ્ઞાસામાં રહેવું તે જ યોગ્ય છે. થોડું વાંચે, થોડું સાંભળે, થોડું કંઈક બે અક્ષર સમજતો થાય ને નિર્ણય લઈ લે કે નહીં આમ હોય ને આમ ન હોય તો એ સ્વચ્છંદ એને મુશ્કેલીમાં મૂકે એવું થાય. જેની પાસે હોય એને લઈ જવું, કોઈ મુમુક્ષુ પાસે ન હોય તો મને કહેજો, મારી પાસે થોડા આવ્યા છે. નથી તમારી પાસે? આ તો હું છ તો લેતો આવ્યો, અડધો ડેવડ તો લેતો આવ્યો.